એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કથાની સફરે નીકળી રહ્યા છીએ જે, ખબર છે, અમેરિકન ઇતિહાસના એક દર્દનાક પણ એટલા જ મહત્વના પ્રકરણને ચાર પેઢીની સ્ત્રીઓની આંખોથી જુએ છે. આપણે વાત કરીશું લલિતા ટેડેમીની ખૂબ વખણાયેલી નવલકથા કેન રિવર વિશે.
હા, અને આ નવલકથા પાછળની લેખિકાની પોતાની વાર્તા પણ એમને કમ રસપ્રદ નથી. સિલિકોન વેલીમાં ટેકનોલોજી ક્ષેત્રે, મતલબ ઉચ્ચ પદ પર કામ કરતા હતા લલિતા ટેડેમી, અને ત્યાંથી પોતાના કુટુંબના મૂળ શોધવા નીકળ્યા, અને એ સંશોધનમાંથી જન્મ થયો આ મહાગાથાનો.
ખરેખર આ માત્ર કલ્પના નથી એમને. ટેડેમીએ તો વર્ષો સુધી પોતાના પૂર્વજોના જીવનની વિગતો એકઠી કરી, એટલે કે વંશાવળીના દસ્તાવેજો, જૂના પત્રો, સરકારી નોંધણીઓ અને પેલો મૌખિક ઇતિહાસ, એ બધું જ. આ પદ્ધતિને તેઓ ફેક્શન કહે છે, એટલે કે તથ્યો, ફેક્ટ અને કલ્પના, ફિક્શનનું મિશ્રણ.
ફિક્શન શૈલી જ કેન રિવરને આટલી શક્તિશાળી બનાવે છે. એમણે વાસ્તવિક દસ્તાવેજો અને પોતાના પૂર્વજોના ફોટોગ્રાફ્સને, જે મૂળ પુસ્તકમાં છે જ, એ કથામાં એવી રીતે વણી લીધા છે કે, ખબર છે, ઇતિહાસ જાણે જીવંત થઈ ઉઠે છે. આ માત્ર ભૂતકાળની વાત નથી રહેતી, પણ વાસ્તવિક લોકોના સંઘર્ષ, પ્રેમ અને અસ્તિત્વ ટટાવી રાખવાની લડતની સાક્ષી બની જાય છે.
2001માં પ્રકાશિત થયેલી આ નવલકથા, જેને ઓપરા બુક ક્લબમાં પણ સ્થાન મળ્યું હતું, તે આફ્રિકન અમેરિકન સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે. એ લુઇઝિયાનાના કેન રિવર વિસ્તારમાં લગભગ 19મી સદીની શરૂઆતથી લઈને ક્યાં સુધી, 1930ના દાયકા સુધી એમને.
હા, ત્યાં સુધી.
ચાર પેઢીની સ્ત્રીઓ એલિઝાબેથ, સ્યુઝેટ, ફિલોમેન અને એમિલી, એમના જીવન પર આધારિત છે આખી કથા.
બરાબર.
અને આ ચાર સ્ત્રીઓની કથા દ્વારા ટેડેમી અમેરિકન ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળો, એટલે કે ગુલામી, પછી પેલું ગૃહયુદ્ધ, પુનર્નિર્માણ અને જિમ ક્રોના કાયદાઓ, એ સમયની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.
કે આ સ્ત્રીઓએ કેવી રીતે આવી દમનકારી પરિસ્થિતિઓ વચ્ચે પોતાની ઓળખ, ગૌરવ અને પોતાના બાળકો માટે એક સારા ભવિષ્ય માટે સંઘર્ષ કર્યો, અને આ સંઘર્ષ દ્વારા પેલી સ્વતંત્રતાનો અર્થ એ દરેક પેઢી માટે કેવી રીતે બદલાતો રહ્યો. મૂળ પ્રશ્ન તો એ છે કે જ્યારે આખી સામાજિક વ્યવસ્થા જ તમારી વિરુદ્ધ હોય, ત્યારે મુક્ત હોવાનો અર્થ શું?
ખૂબ જ મહત્વનો પ્રશ્ન.
ચાલો શરૂઆત કરીએ કુટુંબના મૂળથી, એટલે કે એલિઝાબેથ સાથે. એ આ વંશવૃક્ષનું પહેલું પાન એમ કહી શકાય.
હા, એલિઝાબેથનું જીવન શરૂ થાય છે ડર્બન વાડી પર ગુલામ તરીકે. એ સમય એટલે બસ કાળી મજૂરી, માલિકોનો અત્યાચાર અને પેલો ડર, પોતાના બાળકોથી વિખૂટા પડી જવાનું સતત ભય. તેની પાસે કોઈ અધિકાર નથી, કોઈ સ્વતંત્રતા નથી, બસ એક જ પ્રેરણા છે, ગમે તે ભોગે ટકી રહેવું અને પોતાના સંતાનોનું રક્ષણ કરવું.
શું એના જીવનમાં કોઈ પરિવર્તન આવે છે? મતલબ એની યાત્રા શું શીખવે છે આપણને?
જો, એની યાત્રા કોઈ એવી નાટકીય બળવાની નથી, પણ એ અદમ્ય સહનશક્તિ અને શાંત સમજણની છે. તે વાડી પરના સત્તાના જે સમીકરણો છે ને, એને ચૂપચાપ સમજે છે અને પોતાની બુદ્ધિ વાપરીને પોતાના કુટુંબને સુરક્ષિત રાખવાના જે કંઈ શક્ય હોય એટલા પ્રયત્નો કરે છે. એની સ્થિતિસ્થાપકતા અકલ્પનીય છે. એ ગુલામીના એ યુગમાં એમ સમજો ચૂપચાપ ટકી રહેનારી શક્તિનું પ્રતીક છે. તે કોઈ ભૌતિક સંપત્તિનો વારસો નથી આપતી, પણ પેલી જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિનો વારસો આપે છે.
એટલે એલિઝાબેથ એ પાયો નાખે છે જેના પર આગલી પેઢીઓની ઇમારત ચણાય છે. ગુલામીનો આઘાત, માતા તરીકેની લાચારી અને પેલા અનૈચ્છિક સંબંધોનો જટિલ વારસો, હવે આ વારસા સાથે જ જન્મે છે એની પુત્રી સુઝેટ.
હા, સુઝેટનો જન્મ પણ ગુલામીમાં જ થાય છે, પણ એની વાર્તા થોડી અલગ છે. એની માતા કરતાં એની ત્વચાનો રંગ હળવો છે અને તે સુંદર છે. આ બાબત એના માટે એક મૂડી પણ બને છે અને એક બોજ પણ.
કઈ રીતે?
એક ખાસ સામાજિક વ્યવસ્થાનો ભાગ બનવું પડે છે. આ વ્યવસ્થા પ્લાસેજ તરીકે ઓળખાતી હતી, એટલે કે આમાં શ્વેત પુરુષો કાયદેસર લગ્ન કર્યા વગર મુક્ત રંગીન સ્ત્રીઓ સાથે લાંબા ગાળાના સંબંધ રાખતા અને તેમને અને તેમના બાળકોને આર્થિક સુરક્ષા પૂરી પાડતા.
એટલે એક રીતે સુરક્ષા, પણ સંપૂર્ણ સ્વતંત્રતા નહીં. આ તો પ્રેમ અને માલિકી વચ્ચેની ખૂબ જ અસ્પષ્ટ અને અસમાન સ્થિતિ કહેવાય નહીં?
બિલકુલ. સુજેટની આખી જિંદગી એમ સમજો આ આંતરિક સંઘર્ષમાં જ પસાર થાય છે. તે નાર્સિસ પ્રત્યે લાગણી અનુભવે છે, પણ તે હંમેશા તેની મૂકેલી સ્ત્રી જ રહે છે, કાયદેસર પત્ની ક્યારેય નહીં. તે ન તો સંપૂર્ણ ગુલામ છે, ન સંપૂર્ણ મુક્ત. એની પ્રેરણા પણ એની માતા જેવી માત્ર ટકી રહેવાની નથી, પણ એનાથી આગળ પોતાના બાળકો માટે સ્થિરતા અને થોડીક સામાજિક પ્રતિષ્ઠા મેળવવાની છે. તે એક ભયભીત યુવતીમાંથી ધીરે ધીરે એક વ્યવહારુ સ્ત્રી બને છે, જે પોતાની મર્યાદિત સ્થિતિમાં રહીને પણ પોતાના બાળકોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, ભલે પછી પોતાની અંગત ખુશીઓનું બલિદાન આપવું પડે.
સુજેટની વાર્તા આપણને એ સમજાવે છે કે ક્યારેક સુરક્ષા અને સ્થિરતા માટે પણ કેવા નૈતિક સમાધાન કરવા પડે છે, ખરું ને? આ પૃષ્ઠભૂમિમાંથી જ ઉભરી આવે છે ફિલોમેન, સુજેટની પુત્રી, જેનો સમયગાળો તો અમેરિકન ઇતિહાસના સૌથી વધુ ઉથલપાથળવાળો હતો. ગૃહયુદ્ધ અને ગુલામીનો અંત.
હા, ફિલોમેનને પણ માતા તરફથી હળવી ત્વચા વારસામાં મળે છે, પણ એનો સ્વભાવ વધુ જુસ્સાદાર છે, મહત્વાકાંક્ષી છે અને કદાચ થોડો બળવાખોર પણ કહી શકાય. તે પણ ક્લેમેન્ટ ગ્રેપિયન નામના પરિણિત શ્વેત પુરુષ સાથે સંબંધમાં જોડાય છે, પણ સુજેટથી વિપરીત એનો અભિગમ વધુ વ્યવહારુ છે, ઓછો ભાવનાત્મક.
એને મુખ્ય પ્રેરણા શું છે? સુજેટની જેમ સ્થિરતા,
સ્થિરતાથી પણ વધુ આર્થિક સ્વતંત્રતા અને પોતાના બાળકો માટે સામાજિક ઉન્નતિ. એણે પોતાની માતાની પેલી અનિશ્ચિત અને પરાધીન સ્થિતિ જોઈ હતી, એટલે એનો દૃઢ નિશ્ચય છે કે મારે કશું એવું નક્કર મેળવવું છે જે કોઈ છીનવી ન શકે, અને એ છે જમીન. ગુલામીમાંથી મુક્તિ મળી એ પછીનો સમય છે, પણ ફિલોમેન બહુ જલ્દી સમજી જાય છે કે રાજકીય આઝાદી આર્થિક શક્તિ વગર અધૂરી છે.
અને આ જમીન મેળવવાનો એનો સંઘર્ષ કેવો રહે છે?
એની જિંદગીનું મુખ્ય લક્ષ્ય બની જાય છે. તે એક ગર્વિષ્ઠ યુવતીમાંથી એક કુશળ અને અડગ સ્ત્રી બને છે. તે પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે મથે છે, અને સાથે સાથે, ખબર છે, પાઈ પાઈ ભેગી કરીને જમીન ખરીદવાનું સ્વપ્ન સેવે છે. તે સમાજના નિયમોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે, દાવપેચ રમે છે, અને અંતે ઘણા બલિદાનો પછી તે પોતાની માલિકીનો જમીનનો ટુકડો ખરીદવામાં સફળ થાય છે.
વાહ, આ ક્ષણ ખરેખર ક્રાંતિકારી કહેવાય. એ સમયમાં એક અશ્વેત સ્ત્રી માટે જમીનની માલિકી મેળવવી એ તો સ્વનિર્ધારણની ઘોષણા સમાન હતી. જ્યાં એના પૂર્વજો ખુદ સંપત્તિ ગણાતા હતા, ત્યાં જમીનની માલિકી મેળવવી એ ગુલામીની માનસિકતા પર એક મોટો વિજય હતો.
બરાબર કહ્યું. એની વાર્તાનો અને કદાચ નવલકથાનો પણ એક ભાવનાત્મક શિખર છે. ફિલોમીન ભૂતકાળની વ્યવસ્થાઓ અને ભવિષ્યના સ્વનિર્ધારણ વચ્ચેનો એક સેતુ બને છે. તે સમજે છે કે જમીન અને શિક્ષણ જ સાચી સ્વતંત્રતાના આધારસ્તંભ છે.
અને ફિલોમેનીની આ જમીન અને શિક્ષણ માટેની લગ્ની એ જ એની પુત્રી એમિલીના જીવનનો પાયો નાખે છે. એમિલી, જેને પ્રેમથી ટાઇટ કહેવાય છે, તે આ કથાની ચોથી અને છેલ્લી પેઢીની મુખ્ય કડી છે.
હા, એમિલી ફિલોમેનાના બલિદાનોનું ફળ છે એમ કહી શકાય. તે શિક્ષિત છે, બુદ્ધિશાળી છે અને ઊંડા આદર્શો ધરાવે છે. એની પ્રેરણા એના પૂર્વજોથી સાવ અલગ છે. તે સિદ્ધાંત, સમાનતા અને વંશીય એકતા પર આધારિત નવો માર્ગ બનાવવા માંગે છે. તે ભૂતકાળના જે સમાધાનો હતા એનો સભાનપણે અસ્વીકાર કરે છે.
આ અસ્વીકાર એના જીવનમાં કેવી રીતે દેખાય છે?
એ શિક્ષિકા બને છે, પોતાના સમુદાયના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ. પણ એના જીવનનો સૌથી મોટો અને ક્રાંતિકારી નિર્ણય ત્યારે આવે છે જ્યારે તે જેસ્પર નામના ઘેરી ત્વચાવાળા, મહેનતુ પણ ગરીબ અશ્વેત પુરુષ સાથે પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય લે છે.
આ ક્રાંતિકારી કેમ ગણાય? એના પૂર્વજોએ પણ શ્વેત પુરુષો સાથે સંબંધ રાખ્યા હતા, ખરું ને?
ફરક એ છે કે એના પૂર્વજોના સંબંધો અસમાનતા અને અમુક અંશે મજબૂરી પર આધારિત હતા, જે તેમને શ્વેત સમાજની નજીક લાવતા હતા. કદાચ એમિલીનો નિર્ણય સમાનતા અને પ્રેમ પર આધારિત છે, અને તેને શ્વેત સમાજથી દૂર પોતાના અશ્વેત સમુદાય સાથે વધુ ગાઢ રીતે જોડે છે. વળી તે સમયે ખુદ અશ્વેત સમુદાયમાં પણ પેલી ત્વચાના રંગભેદની સમસ્યા હતી, જેને કલરિઝમ કહેવાય, જ્યાં હળવી ત્વચાને વધુ પ્રાધાન્ય મળતું. એમિલીનો આ નિર્ણય એ રંગભેદ સામે પણ એક પડકાર હતો.
અચ્છા.
અને આ નિર્ણય એના માટે સરળ નથી હોતો. એની વ્યવહારુ માતા ફિલોમેન આ સંબંધથી ખુશ નથી, કારણ કે તે એમિલી માટે વધુ સલામત ભવિષ્ય ઇચ્છતી હતી. એમિલી અને જેસ્પરને જીમ ક્રો યુગની ભયાનક ગરીબી અને વંશીય ભેદભાવનો સામનો કરવો પડે છે, છતાં એમિલી પોતાના આદર્શો અને પેલી કઠોર વાસ્તવિકતાઓ વચ્ચે સંતુલન જાળવીને પોતાનું કુટુંબ ઉછેરે છે.
એટલે એમિલીની પસંદગી ખરેખર કુટુંબના વારસાનું પરિવર્તન સૂચવે છે, તે વ્યક્તિગત સમાધાન અને ટકી રહેવાની રણનીતિથી આગળ વધીને સામૂહિક સંઘર્ષ અને સમુદાય નિર્માણ તરફ વળે છે. કદાચ આ જ સાચી સ્વતંત્રતા છે, પોતાના સંઘર્ષને પસંદ કરવાની સ્વતંત્રતા, ભલે તે માર્ગ વધુ કઠિન હોય.
સાચી વાત.
આ ચાર સ્ત્રીઓની જીવનકથા દ્વારા લલિતા ટેડેમી અનેક મહત્વના વિષયોને સ્પર્શે છે. સૌથી મુખ્ય તો છે પેઢી દર પેઢી ચાલતી સ્ત્રીઓની આંતરિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાનો વારસો.
ચોક્કસ, આ તો માતૃવંશીય શક્તિની ગાથા છે. દરેક દીકરી જાણે અજાણે પોતાની માતાના સંઘર્ષ અને બલિદાન પર પોતાના જીવનની ઇમારત ચણે છે. એલિઝાબેથની સહનશક્તિ, સુઝેતની વ્યવહારિકતા, ફિલોમેનિનની મહત્વાકાંક્ષા અને એમિલીનો આદર્શવાદ, આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.
બીજો મહત્વનો મુદ્દો છે જાતિ, રંગભેદ અને ઓળખની જટિલતા, ખાસ કરીને લુઇઝિયાનાના ક્રિઓલ્સ ઓફ કલરના સંદર્ભમાં. નવલકથા બતાવે છે કે કેવી રીતે ત્વચાનો રંગ વ્યક્તિનું ભાગ્ય અને સામાજિક સ્થાન નક્કી કરતો હતો.
અને કેવી રીતે આ સ્ત્રીઓએ આ જટિલ વ્યવસ્થામાં પોતાનો માર્ગ શોધ્યો. સુઝેટ અને ફિલોમેને પોતાની હળવી ત્વચાનો ઉપયોગ સ્થિતિ સુધારવા કર્યો, જ્યારે એમિલીએ એ જ વારસાનો અસ્વીકાર કરીને રંગભેદને પડકાર્યો. ઓળખ કેટલી તરલ અને વ્યક્તિગત પસંદગીનો વિષય બની શકે છે તે અહીં દેખાય છે.
આપણે સ્વતંત્રતાના બદલાતા અર્થની પણ વાત કરી. એલિઝાબેથ માટે સ્વતંત્રતા એક સ્વપ્ન હતું, સુઝેટ માટે તે નાર્સિસ દ્વારા મળતી પેલી સાપેક્ષ આર્થિક સુરક્ષા હતી, ફિલોમેન માટે તે જમીન અને શિક્ષણમાં મૂર્ત થઈ,
અને એમિલી માટે એના માટે સ્વતંત્રતા એટલે પોતાના મૂલ્યો અનુસાર જીવવાની ક્ષમતા, પોતાના સંઘર્ષને પોતે પસંદ કરવાની ક્ષમતા. ફિલોમેન જ્યારે પેલો જમીનનો દસ્તાવેજ હાથમાં લે છે ત્યારે તે વિચારે છે તે માત્ર કાગળ હતો, પણ તે જ એકમાત્ર વસ્તુ હતી જે વાસ્તવિક લાગતી હતી. તે સાબિતી હતી કે તે હતી, આ શબ્દોમાં જમીનની માલિકી દ્વારા મળતી સ્વઓળખ અને અસ્તિત્વની પુષ્ટિનો પડઘો સંભળાય છે.
બરાબર. એવી જ રીતે સુઝેટ નાર્સિસના પ્રેમ વિશે વિચારે છે. તે જાણતી હતી કે નાર્સિસનો પ્રેમ એક તૂટેલી વસ્તુ હતી, પણ જ્યાં તેને કંઈ જ નહોતું મળ્યું ત્યાં તે એ ટુકડા પર જીવવાનું જ શીખી તેને પોતાના બાળકો માટે એક અલગ દુનિયા બનાવી. આમાં મજબૂરીમાં પણ પોતાની રીતે જીવવાની એક પ્રકારની એજન્સી શોધવાની વાત છે.
હા, અને છેલ્લે એમિલીનો પોતાના કઠિન માર્ગ વિશેનો વિચાર. એ ખૂબ જ માર્મિક છે. તે જાણતી હતી કે તેણે તેની માતાની ઈચ્છા કરતાં વધુ મુશ્કેલ માર્ગ પસંદ કર્યો હતો, પણ તે તેમનો માર્ગ હતો. તે એક સ્વતંત્રતા હતી જે તેના પૂર્વજોએ ક્યારેય જાણી ન હતી, પોતાના સંઘર્ષને પસંદ કરવાની સ્વતંત્રતા. આ ખરેખર સ્વતંત્રતાની એક ઊંડી વ્યાખ્યા છે.
આટલી ગહન અને ભાવનાત્મક કથાને રજૂ કરવા માટે લેખિકાએ જે શૈલી અપનાવી છે તે પણ એટલી જ પ્રભાવશાળી છે.
હા, વર્ણન શૈલી ખૂબ જ અસરકારક છે. પેલો ત્રીજા પુરુષ મર્યાદિત સર્વજ્ઞ દૃષ્ટિકોણનો ઉપયોગ જે દરેક પેઢી સાથે બદલાય છે તે આપણને દરેક પાત્રના મનોજગતમાં ઊંડા ઉતરવા દે છે. આપણે એલિઝાબેથનો ભય, સુઝેટની ચિંતા, ફિલોમેનનો દૃઢ નિશ્ચય અને એમિલીનો આદર્શવાદ, એ બધું સીધું અનુભવી શકીએ છીએ.
અને કથાનું કાલક્રમિક માળખું જે પેઢી દર પેઢી આગળ વધે છે એ સમયના વહેણ અને પ્રગતિની ધીમી કષ્ટદાયક ગતિને દર્શાવે છે. કશું જ સરળતાથી નથી મળતું, નહીં?
સાચી વાત. લેખિકાએ પ્રતીકોનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. કેન રિવર નદી પોતે જ એક જીવંત પાત્ર જેવી છે. સમયનો પ્રવાહ, ઇતિહાસની સાક્ષી, જીવન અને વિનાશ બંનેનું પ્રતીક. અને જેમ આપણે વાત કરી, જમીન તે સ્વતંત્રતા, વારસો અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી પ્રતીક બની જાય છે.
સાથે જ લુઇઝિયાનાના પરિવેશનું ચિત્રાત્મક વર્ણન, પેલી કપાસના ખેતરોની ગરમી, ભેજવાળી હવા, ક્રિઓલ રસોઈની સુગંધ, વાયુ પ્રદેશની સુંદરતા અને ભયાનકતા, આ બધું વાર્તાને અત્યંત જીવંત અને ઇન્દ્રિયગમ્ય બનાવે છે.
અને ફરીથી પેલી ફેક્શન શૈલીની તાકાત, વાસ્તવિક દસ્તાવેજો અને પૂર્વજોના ફોટાનો ઉપયોગ એ વાર્તાને એવી પ્રમાણભૂતતા અને ભાવનાત્મક સચ્ચાઈ આપે છે જે માત્ર કાલ્પનિક કથામાં ભાગ્યે જ મળે. આ ઇતિહાસને માત્ર વાંચવાને બદલે જાણે અનુભવવાની વાત બની જાય છે.
આ નવલકથા વાંચ્યા પછી મન પર ખરેખર ઊંડી અસર રહી જાય છે. તે ઇતિહાસના મોટા, અમૂર્ત અને ક્યારેક ભયાનક લાગતા આંકડાઓને વ્યક્તિગત માનવીય સ્તરે લઈ આવે છે. આપણે આ સ્ત્રીઓ સાથે સહાનુભૂતિ અનુભવીએ છીએ, તેમના સંઘર્ષમાં જાણે ભાગીદાર બનીએ છીએ.
બિલકુલ, આ વાર્તા આપણને માનવ ભાવનાની અદમ્ય શક્તિનો પરિચય કરાવે છે. આ કોઈ મોટા નાયકોની કથા નથી, પણ સામાન્ય સ્ત્રીઓની કથા છે જેમણે અસાધારણ પરિસ્થિતિઓનો સામનો અસાધારણ હિંમત, ગૌરવ અને પ્રેમથી કર્યો. તે આપણને શીખવે છે કે આઘાત પેઢી દર પેઢી ઉતરી શકે છે, પણ સાથે સાથે શક્તિ, આશા અને વધુ સારા ભવિષ્ય માટે લડવાની ઈચ્છા પણ વારસામાં મળે છે.
હા, અને તે આપણી જાતિ, પ્રેમ અને સ્વતંત્રતા વિશેની જે સરળ ધારણાઓ હોય છે ને, એને પડકારે છે. અને ઇતિહાસને માત્ર તથ્યોના સંગ્રહ તરીકે નહીં, પણ જીવંત અનુભવોની શૃંખલા તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. અંતે કેન રિવર આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ફક્ત ઘટનાઓનો સંગ્રહ નથી,
પરંતુ તે વ્યક્તિગત સંઘર્ષો, પેઢી દર પેઢી ટકી રહેવાની અદમ્ય ઈચ્છાશક્તિ અને વિસરાયેલા અવાજોને પુનઃપ્રાપ્ત કરવાની ગાથા છે જે માનવીય ગૌરવની ઉજવણી કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની એક બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.